आरोप जो आपस में आते
त्या मोक्ष मार्ग में प्रयोजन भूत रकम शु अर्थ सान प्रयोजन भूत रकम एट પૈસા વ્યાજે આપ્યા હોય પછી 20 વર્ષ સુધી વ્યાજ ખાધું પછી શું કે મુદ્દલ તો આપતો કે મુદ્દલ નથી તો શું વ્યાજ ખાધું હું કામનું એમ અહીંયા પ્રયોજન ભૂત અને અહીંયા પ્રયોજન ભૂત એટલે જ્ઞાન જે મુદ્દલ રકમ દે અહીંયા પ્રયોજન ભૂત એટલે શું જેનાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થાય અને જેનાથી પ્રયોજનમાં વેદના આવે આપણને બે પ્રયોજન છે આપણે છે ને એક બરોબર છે આશ્રયભૂત માટે ત્રિકાળી દ્રવ્યની જ વાત કરીએ પણ ખરેખર પ્રયોજન શું છે એક આશ્રયભૂત અને એક વેદનભૂત અને તેથી એ બે ને ઉપાધિ કહેવાય સામાન્યપણે એ ત્રિકાળીનો એને ખ્યાલ નથી એને એટલા માટે એની મુખ્યતાથી વાત સમયકાળમાં આવશે બાકી પ્રયોજનભૂત જેનાથી મારા હિતને માટે જેનો આશ્રય અવલંબન લેવાયો એ અને જેના વેદનથી મારે જે વેદન જોવે જેનાથી પણ એક પ્રગટ કરવા માટે પ્રયોજનભૂત છે તો મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત મોક્ષ માર્ગમાં જેનું જ્ઞાન કરવાની અત્યંત જરૂર છે અને મોક્ષ માર્ગમાં જેનું વેદન આવે છે એ બી પ્રયોજન મોક્ષ માર્ગમાં તો મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત રકમ એટલે સામાન્ય ઓપ્શન બીજું હોય કે ન હોય પણ આ તો એસેન્શિયલ બહુ જરૂરી છે મોક્ષ માર્ગમાં તારે પ્રવેશ કરવો હોય તો આનું શ્રદ્ધા અને જ્ઞાન એ તારે અત્યંત જરૂરી છે પ્રયોજનભૂત રકમ કઈ કઈ છે કઈ કઈ છે કઈ કઈ છે કેમ કઈ એક જ હોય ને ઘણી છે એટલે બધું જ આવી જાય ને બધું ત્રણ લોકની રચના એમાં આવી જાય ને બધું તો કઈ કઈ છે એટલે તો ઘણી કીધું કઈ 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 ને તારે કોનો આશ્રય લેવો છે કોનો આશ્રય છોડવો છે તારા શું દુઃખ ને દુઃખના કારણ છે અને તારું સુખ ને સુખના કારણ એ રીતે કઈ એ આખું કારણ કે તારે પ્રયોજન સુખનું છે અને સુખ દુઃખ રાખીને સુખ જોવે છે તો ટાળીને તો સુખે જાણવું પડશે દુઃખે જાણવું પડશે અને અત્યાર સુધી કેમ ન થયું તો હવે શું થશે પદાર્થ પણ આશ્રય ઓલા બે એક જેનો આશ્રય લીધો એવો ભલે આશ્રય એટલે કે દુઃખમાં અજીવનું કર્યું એ અને સુખ માટે જીવનું અને એના ફળ રૂપે શું થાય પર્યાય થાય બે ડિવિઝન પાડીએ સાત તત્વમાં તો એમાં કહે ને 5 પર્યાય છે અને 2 દ્રવ્ય છે તો 2 દ્રવ્ય શેના માટે કે અનાદિથી કોનો તે આશ્રય લીધો છે અને કોનો કરવા જેવો હવે એનું જો કરીશ તો શું થશે એ જે નહોતો કરવા જેવોનો અજીવનો કર્યો તો આશ્રય બનો અને કરવા જેવો જીવનો કરી તો સમજી જ તો એ બધું અહીંયા મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત રકમ છે બાકી તો આપણને સીધું જ આવડે પ્રયોજન રકમ એટલે એક જ લઈ લેવું એક જ લઈ લેવું ને બીજા બધા કઈ હા એકનું લઈશ એમાં બીજાનું જ્ઞાન આવી જશે એ અસ્થિમાં નાસ્તિનું સાથે જ્ઞાન તમને આવી જશે એ રીતે પણ એ કઈ કઈ છે તે અહીં દર્શાવીએ છીએ હવે એમાં લે છે જીન ધર્મ અને જીન મત આમ સામ સામે બધામાં ઓપોઝિટ આવશે અહીંયા જીન ધર્મ કહો જીન મત કહો જીન ધર્મ અથવા જીન મત એ તારે એનું યથાર્થ એમાં સ્વરૂપ જાણવું જોઈએ કારણ કે એનાથી જ જીન ધર્મથી જ તને મોક્ષ માર્ગ મળવાનો કે એ પ્રયોજનભૂત મોક્ષમાં પ્રાપ્ત કરવા મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે પ્રયોજનભૂત શું છે જીન ધર્મનું એટલે જીન મતનું સ્વરૂપ જાણવું જોઈએ જીન ધર્મ જીન મત શું છે ક્યાં રહેતો હશે જીન મત જીન ધર્મ મંદિરમાં રહે એના કળશમાં કે એના ફ્લેગમાં ઓલું પછી નિશાની આપે ત્રણ લોકની રચના પછી પરસ્પર ઉપગ્રહો જીવા નામ લખે એમાં તો ક્યાં છે? જીન ધર્મ ચારિત્રની અપેક્ષા લઈએ તો વિતરાગતા છે અને જ્ઞાનની અપેક્ષા લઈએ તો ભાવસૂચના છે. તેને 15મી ગાથામાં જીન શાસન જે કીધું છે તે જીન શાસન એ આત્માની નિર્મળ પ્રણતિનું નામ છે. એમાં બે અપેક્ષા, બાકી તો જે નિર્મળ પ્રણતિ લો એ બધું ચાલે, પણ જ્ઞાનની અપેક્ષા એ લઈએ તો તેનું નામ ભાવસૃજના છે અને ચારિત્રની અપેક્ષા એ લઈએ તો તેનું નામ વિતરાગતા છે. આપણે આવે છે ને પાંગલિક માહિતી સમજ લીધું. પ્રધાનમ સર્વધર્માણમ હમણાં આવ્યું છે એટલે બધા ધર્મો જગતમાં છે એમાં જૈન ધર્મ કેવો છે? પ્રધાન છે, મુખ્ય છે, ધર્મ જ નથી. સાવ એટલો નિષેધ એ ધર્મ નથી, એ કેવા છે? કુધર્મ છે. તે અહીંયા જીન ધર્મ એટલે કે જીન મત, જીન મત એટલે આ મતનો બીજું શું આવે? અભિપ્રાય આવે છે ને સમયસારમાં, શરૂઆતમાં જ આવે છે ને મત સિદ્ધાંત ને એ રીતે ત્રણ શબ્દ બીજો આવે છે તેમ એનો મત કહો, અભિપ્રાય કહો, એનો સિદ્ધાંત કહો. તો જીન મત, જીનેન્દ્ર દેવનો અભિપ્રાય એનું નામ જ જીન ધર્મ. જીનેન્દ્ર દેવનો મત, આપણે કે તમારો મત શું છે, તમારો અભિપ્રાય શું છે, તમારે શું કેવું છે એમ એવી રીતે. તો જીનનો મત શું હોય? શું હોય? કેમ વર્ષો પહેલા ગુરદેસી આ એક સરસ આ રીતે વાત તૂટક કરી હતી એટલે સંપ્રદાયમાં થતી એ 72મી સાલમાં જે ચર્ચા થઈ હતી કેવળીની ત્યારે કે કેવળી રાગ ટાળીને પૂર્ણ વિતરાગ થયા અને અજ્ઞાનતાને ટાળીને કેવળના, તો એમની વાણીમાં એ રાગ ટાળીને કેમ વિતરાગતા થાય અને અજ્ઞાન ટાળીને કેમ જ્ઞાન થાય એવી જ વાણી. પોતે જેવું કર્યું છે એવું જ કથનમાં આવે છે. તો આ એક જીન મત છે કે તું પણ રાગ રહિત થજે, તું પણ અજ્ઞાનતા મટાડીને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ એ કરશે. તો એ જીન ધર્મ ઇઝ ઇક્વલ ટુ જીન મત અને ઇઝ ઇક્વલ ટુ વિતરાગતા સમ્યક જ્ઞાન. તો એનું પણ એ પ્રયોજનભૂત છે, જાણજે જીન મત શું છે જીનેન્દ્ર દેવનો, અને જીનેન્દ્ર દેવનો લઈને ક્યાં સુધી લેવું? જ્ઞાની સુધી. બધાનું શું છે? ફરક નથી કાંઈ. જીનેન્દ્ર દેવ અને ચતુર્થ ગુણાસ્થાન જ્ઞાની ધર્માત્મા વચ્ચે કાંઈ જ ફરક નથી.
શ્રદ્ધા અપેક્ષા
તો ફરક શેમાં છે? ચારિત્રમાં ફરક છે, જ્ઞાનમાં છે. અહીંયા અપૂર્ણ છે ત્યાં પૂર્ણ જ્ઞાન, પણ શ્રદ્ધામાં અને શ્રદ્ધામાં જો યથાર્થપણું નહીં હોય તો સમ્યક શબ્દ જ નહીં લાગે, એ મોક્ષ માર્ગમાં પ્રવેશ જ નહીં થાય. તો શ્રદ્ધામાં એટલા માટે સિદ્ધનું સંકેત અને તિર્યનનું સંકેત. કોઈ કે ના ના અહીંયા તિર્યન છે ને કદાચ ક્ષોપ સમ્યક દર્શન, અને સિદ્ધ ભગવાનનું કેવું છે? ક્ષાયિક ને અવ્યાબાદ નહીં પરમ અવગાઢ અવ્યાબાદ સંકિત થયું. અરે ભાઈ એ કર્મ સાપેક્ષ એવા નામ છે, બાકી તો સમ્યક દર્શન એટલે શું? પોતાના તે કાળે નિઃશુદ્ધાત્માની પ્રતીતિ, એનો શ્રદ્ધા, એનો વિશ્વાસ, અથવા કર્મની સાપેક્ષતાથી એવા નામ છે. તો આખું આ જૈન દર્શનમાં મુખ્યતઃ અભિપ્રાયથી, કારણ કે જેનો અભિપ્રાય સાચો હશે ને એનું કદાચ આચરણમાં થોડી ઘણી ઓછા પછી પૂરી થશે, કારણ કે અભિપ્રાય પડેલો હશે. અને અભિપ્રાય નથી અને આચરણ કરશે તો એનો ભરોસો નથી. તો એ અહીંયા જીન ધર્મ અને જીન મત એ શું છે? પ્રયોજનભૂત છે મોક્ષ માર્ગ માટે. શું જૈન ધર્મનું કથન એનું શું કહેવાનું પ્રયોજન શું છે તારે જાણવું જોઈએ. પછી દેવ કુદેવ, દેવ કુદેવ કેમ આવું? કારણ કે તું કુદેવમાં ફસાણો છો તો એ હવે કેમ છોડવા જવાય, અને દેવ કે તો સાચા દેવ કોને કહેવાય? તો દેવ ની વ્યાખ્યા શું આવે આપણે? દેવ કહો તક હો બે એક જ છે, એમાં એક ઉપકારની એટલે વાણીની મુખ્યતા હિતોપદેશ ઉમેર્યા છે. બાકી તો જે કોઈ સર્વજ્ઞ વિતરાગ હોય એ બધા જ કેવા છે? મુખ કેવડી હોય તો પણ એ દેવ છે. સિદ્ધ ભગવાન ને અરિયન ભગવાન બે એમાં આવી જાય એ રીતે. તો એ દેવ સાચા દેવ, અને એ રીતે શું કામ સાચા દેવ ઓળખવા છે? તારે કોના જેવું થવું છે? તારે જો પૂર્ણ સુખી થવું છે તો જગતમાં પૂર્ણ સુખી ને પ્રાપ્ત થયેલા કોઈ છે કે નહીં, કે તું એકલો જ થવાનો છો? તારે પૂર્ણ સુખી થવું છે તો પૂર્વે ભૂતકાળમાં કોઈ પૂર્ણ સુખી થયા છે કે નહીં? અને એ થયા છે તો એનો માર્ગ એમણે છુપાવેલો રાખ્યો છે કે પ્રસિદ્ધ કર્યો છે? તો એણે જે પ્રસિદ્ધ કરેલો માર્ગ છે એને કોઈ સમજાવનાર છે કે નહીં? બધા આવી જશે દેવશાસ્ત્ર ગુરુ. તો અહીંયા ખુદે એ સાચા દેવની પહેલી ઓળખાણ, મારે કોનું સાંભળવું છે, મારે કોના જેવા થવું છે, એ બધું જ એને પહેલા જ્ઞાન કરવું પડશે. આ તો દેવ એટલે શું? આપણે ક્યાં દેવને અજ્ઞાનતામાં વધારે હોય, જે કઈ ચમત્કાર કરે એવા ચમત્કાર કરે કે આ બધો આવો ચમત્કાર, અથવા તો પુણ્ય ની દિવ્યતા વાળાને, વિતરાગતાની પવિત્રતાની દિવ્યતા વાળા નહીં. કારણ કે અંતે તો આપણે કોના પૂજારી છે? પુણ્યના પૂજારી છે. કારણ કે પુણ્યથી અનુકૂળ સામગ્રી મળશે, અને અનુકૂળ સામગ્રી મળશે એટલે મને સુખ મળશે. આ આખી અભિપ્રાય આમ જેને કે કેવો છે, નિશ્ચિત રૂપે આપણામાં ધરબાઈને પડેલો. ધરબાઈ ખબર છે, આમ નિશ્ચિત પડે, આમ બરોબર ઠાસી ઠાસી છે કે પુણ્ય છે, પુણ્યથી અનુકૂળ સામગ્રી, અને અનુકૂળ સામગ્રીથી મને શું મળવાનું? સુખ. આ મૂળમાંથી આખો અભિપ્રાય કાઢવાનો મહાપ્રસાદ છે. તો યથાર્થપણે તું દેવને ઓળખે, અને એ તો કુંદકુંદાચાર્ય દેવે પ્રવચન સારમાં 80 ગાથામાં કહી દીધું કે અરિયંતને દ્રવ્યથી ગુણથી પર્યાયથી જે જાણે છે, ઓળખે છે, નિશ્ચિતપણે તેનો શું થશે? તેનો મોહ નાશ થયા વગર જશે. ને ભલે પહેલાં દર્શન મોહ થાય પછી થાય, પણ મોહ નાશ થયા વગર એ નિશ્ચિતપણે વાત કરી. તો પેલા દેવ ને દેવ છે, તો સામે કુદેવ. સગાળામાં એના માટે કેવી ઉપમા આપી? કુદેવ માટે છડાળામાં પથ્થરની નૌકા ઉપલના, જેમ નૌકા શું કામ કરે? સામાન્યપણે પોતે તો તરે, એમાં બેઠેલા ને તારે. એવું નૌકા અહીંયા નહીં પડી એમ નથી. નૌકા એ તરે છે એક કાંઠેથી બીજે કાંઠે, અને બીજાને પણ, અને એની સામે પથ્થરની નૌકા શું કરે? પોતે તો પાણીમાં ડૂબે છે અને એને બેસનારાને પણ ડૂબાડે છે. તો એ દેવ, સાચા દેવ, સુદેવ એ કોના જેવા છે? એ નૌકા એવી છે કે તરણ તારણ જહાજ રે આપણે આવે છે, પોતે તરે છે અને બીજાને પણ તારે છે, એવા તરણ તારણ જહાજ છે. જયારે કુદૈવ કેવા છે? પથ્થરની નૌકા. કોઈને એમ ન સમજો, આ રીતે કોઈ નિષેધ કરીને તિરસ્કાર કર્યો, ઉલટાનો વિવેક જ્ઞાન ભેદ જ્ઞાન થાય એના માટે. ટોટણમલજી એટલા માટે અન્ય મથનો ને એનો નિષેધ કર્યો ત્યારે કીધું, અમે આ રીતે એમના તિરસ્કાર દ્વેષ માટે નહીં, એ આવા ભૂલમાં તું હોય તો કરુણા બુદ્ધિથી અને વિવેક કરવા માટે એના માટે છે. બાકી જગતમાં તો અભિપ્રાયો તો ક્યારથી છે? આજકાલથી છે, ક્યારથી છે, અને ક્યાં સુધી રહેવાના છે? તો તીર્થંકર જેવોના યોગમાં પણ જો ન મટ્યો તો તારે શું કહે? ગુજરાતનું શું તારી ઓકાત શું છે? તારી હેસિયત શું છે? તારી તાકાત શું છે? માટે એવા હા ભાવના જ એક બહુ જીવનમાં ફરી એક માર્ગમાં બહુ જૈન દર્શનમાં શું છે, ભાવનાની બેહત્તા હો પણ વિકલ્પ મર્યાદામાં ભાવનાની શું બેહત્તા કે બધા જીવોનું કલ્યાણ થાય, ભાવનાની બેહત્તા રાખવી વિકલ્પમાં મર્યાદા કરજે. આખી દુનિયાને સમજાવવા બેસતો નહીં, નહીં માર્ગ છીંદવા નહીં. કેટલી સરસ સારી આમ આમ લોકો તો પ્રસન્ન થઈ જાય બધાને, અરે તીર્થંકરો માર્ગ છીંદવા નથી રહ્યા, તારે શું કામ છે, ભાવના જુદી વાત છે અને એનો વિકલ્પ. ચલો એનાથી આગળ ગુરુ કુગુરુ, ગુરુ અને કોણ કહે ગુરુ કોને કહે, જે દેવ શાસ્ત્ર ગુરુના ક્રમમાં છે એ ગુરુની વાત, બાકી તો પોતાના ઉપકારી ભલે ચતુર્થ ગુણ સ્થાન વર્તી હોય તો પણ એ રીતે એક ગુરુ છે. આ તો દેવ શાસ્ત્રના ગુરુ કહેવા, નિર્ગ્રંથ અંતરબાહ્ય પરિગ્રતિ રહિત જેને શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કર્યા કે આચાર્ય ઉપાધ્યાયને સાધુ એ કહેવા છે ગુરુ. એ બહુ કેમ જરૂરી, દેવ દેવ પછી ગુરુ કેમ, શાસ્ત્ર તો દેવ સાથે આવી ગયા એમણે કહેલું, પછી ગુરુની શું
જરૂર,
હા તો ચાલે તે ચાલે પણ આપણે એની શું જરૂર છે, હા તો ગુરુ નો યોગ એ કન્ટિન્યુ નથી, નોટ નેસેસરી નોટ નેસેસરી, દેવનો જેમ યોગ નથી અને એટલા માટે બધા તત્કાળ બોધક છે. જીવનમાં પૂર્ણ પરમાત્માએ કહેલી વાણી એ હંમેશા એની હાજરીમાં તું સાંભળી છે એવું શક્ય નથી, તું સાંભળે પ્રત્યક્ષ તો તને પ્રશ્ન ઉઠે જવાબ મળી જશે. તો હવે એમણે કહેલી વાણી એમના વિયોગમાં જો તું સાંભળીશ અને ન સમજાય તો એને સમજાવનાર અર્થ કરનારા કોણ મળશે, શું છે અરિયંત દેવની એટલે તીર્થંકર દેવની વાણી હોય અને એ તું એમના પાસેથી પ્રત્યક્ષપણે સાંભળતો તો તને ત્યાં થઈ જશે, તારે કોઈ બીજાની જરૂર. પણ જ્યારે એમની વાણી એમના વિયોગમાં તું સાંભળીશ વાંચીશ તો શું થશે, પ્રશ્ન તો ઉઠશે સમજવા માટે, તો કોણ કે પામેલા છે એ પોતે પમાડવામાં નિમિત્ત થશે, તો એ ગુરુને પણ ઓળખવા પડશે. બાકી તો જેમ ઓલામાં કહે ને પથ્થર એટલા પૂજે દેવ, એમ જે કોઈ થોડા ચારિત્ર બાયમાં દેખાય, થોડો જ્ઞાનનો ક્ષોભસમ દેખાય, આમ ભાષાથી આમ દેખાતી પર્સનલ એટલે માની લેવા ગુરુ. શ્રીમદજી એટલા માટે અપૂરો અરે આત્મસિદ્ધિમાં ગુરુની વ્યાખ્યામાં પહેલી શરૂઆત કરી, ગુરુની વ્યાખ્યામાં એના લક્ષણમાં આત્મસિદ્ધિમાં પહેલેથી શું શરૂઆત, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય. અપૂરો અવસરમાં પણ જેને કીધું ને પંચ વિષયોમાં રાગ દ્વેષ વિરહિત, પંચ પ્રમાદે ન મળે મનનો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ પણ વિચરવો ઉદયાદિન પણ. એ કેવી એક સુંદર વર્ણ રાખી કે એ કેવા હોય નિર્ગ્રંથ મુનિરાજ, એ કેવા છે કે એ પહેલું તો એમને આત્મજ્ઞાન થયેલું, અહીંયા તો એમણે તો સત્પુરુષથી લઈ લીધું છે, બાકી ખરેખર એ આત્મજ્ઞાન સમદર્શિતા, સમદર્શિતા એટલે બધાને સરખા માને, જેને ભગવાનની વાણી થાય દેવી સમો શરણમાં નહીં રાગ કિંચિત, તુલી મલિન પરજા નહીં દ્વેષ, આ એનું નામ સમદર્શિતા. વિચરે ઉદય પ્રયોગ બૌદ્ધ જીવનમાં આ એક એનો અર્થ છે, વિચરે ઉદય પ્રયોગ ઓલામાં પણ અપૂરો અવસરમાં એક દેખાડે છે સહજતા, કરતા બુદ્ધિ નહીં પક્ષપાત નહીં કે અહીંયા સારું છે, જૈનો ઘણા છે રાજા પણ જૈન છે એટલે અનુકૂળ છે, આટલી ઉદયોની સહજતાથી લઈ લીધું, વિકલ્પ નથી. આપણે શું કરીએ છીએ, વિકલ્પો કરીએ છીએ પછી ઉદય તો ખબર ન હોય એટલે પછી તમે જ આવું જ કર્યું, મેં કીધું તો હરખું કરજો નથી કર્યું, તારા ઉદયનો કેમ વિચાર? તે તો એ વિકલ્પ કર્યા, અનુમાન કર્યું હતું તે, તો ઉદય છે ને આવવાના હતા. ગમે તેવી બીજાએ વ્યવસ્થા કરી પણ તારા જ ઉદય પલટવાના છે તો શું કરવાના? તો વિચારે ઉદય પ્રગટ, એનાથી શું થાય છે? કેટલા વિકલ્પોનો બોજો, શું થશે, કેમ થશે, એ બધા વિકલ્પોનો બોજો વિચારે ઉદય. એવું કઈ થતું હશે પછી કઈ નહીં થાય તો? અરે નહીં થાય તો તારી પાસે તત્વજ્ઞાનનું બળ છે કે નહીં એ વખતે સમાધાન કરી શકાય એવું. તને પુનના ઉદય અનુકૂળતા મળી તો તને પ્રોબ્લેમ નથી, બરોબર? અને પાપનો ઉદય આવ્યો હોય, પ્રતિકૂળતા મળી તો તારી પાસે કઈ સાધન છે કે નહીં, તત્વજ્ઞાનનું બળ છે કે નહીં? તો શા માટે ડરે છે? ભયભીત શેના માટે થાય? જેને એટલી ઉપેક્ષા વૃત્તિ થઈ છે એ કરવાના છે. એ જોશે નહી કે મને વ્યવસ્થા થશે કે નહીં, આહાર પાણી ના સુવ્યવસ્થા. અરે એવું જો હોત ને તો પરિવર્તન ગુરદે નથી. મુનિ દશાની વાત તો દૂરની વાત થઈ. જો આવું વિચાર્યું હોત કે હવે કોણ આહંભળવા આવશે ને મારી આહાર પાણીની શું વ્યવસ્થા થશે ને શું થશે, એ જ એક દેખાડવાનું છે. સાધના નિરપેક્ષપણે થશે ને એની તારા છે. તેને સાપેક્ષતા જોવે છે કઈ પરાધીનપણે, અનુકૂળતા, પુનના ઉદય, સાતાના ઉદય, જસ કીર્તિ, એ કોઈ દી સાધના નહીં કરી શકે. તો અહીંયા ગુરુ અને એની સામે કુગુરુ, એને પણ યથાર્થ જાણજે કે પ્રત્યક્ષપણે જે રાગના વિષયોમાં એકાકાર છે એ રાગથી રહિત વિતરાગતાની કેમ વાત કરશે? વસ્ત્ર આદિ એક વસ્ત્રનો તાણો લઈને પણ મુનિપણો માનશે, બીજા રાવ પાસે મનાર આવશે અને કોઈ માનશે, એ પણ મોટી વિપરીત. કેમ, એમાં શું વાંધો? ગુરુદેવ આના માટે વસ્ત્ર રાખવા વાંધો? સાથે તત્વ ની ભૂલ આવે કેમ ભાઈ? સાથે તત્વ એક થયો તો હજી કદાચ અજીવ તત્વ ની વધારે વધારે કે એ ભૂમિકામાં વસ્ત્ર રાખવાનો જ એવો કોઈ ભાવ જ આશ્રવ ભાવ એ ન હોય. અને આશ્રવ ભાવ નથી તો બંધન નથી. અને એવો જો તને ભાવ છે તો એને યોગ્ય તારી પાસે સમનિજરા નથી. અને સમનિજરા નથી તેના ફળરૂપે મોક્ષી નથી. ને એવા અજીવનો એક ક્ષેત્ર હોય યોગ પણ ન હોય, અજીવ તત્વની ભૂલ છે. અને તારી તમારી માન્યતા ખોટી છે તો મોટો જીવ તત્વની ભૂલ. એક એ રીતે વિચારો કે એમાં કોઈ દ્વેષ ભાવ નથી. અને એક વસ્ત્ર રાખવાની છૂટ એટલે શું છે? તેનો જેને કે દરવાજા ખુલ્લા કરી દીધા, વિકલ્પ નથી. વસ્ત્ર રાખવું છે તો એનો કેવો કલર રાખવો છે? વ્હાઇટ કલરમાં પણ કેટલા શેડ આવે છે? ક્રીમ વ્હાઇટ ને આ વ્હાઇટ, ઓફ વ્હાઇટ ને આ, કેટલા વિકલ્પો છે? ચલો એ નક્કી કરી લીધું એક. પછી એ તો ઘણી દૂરની વાત. હજી જાડું રાખવું, પાતળું હોય, કેવું રાખવું? પ્યોર સિન્થેટિક રાખવું, પછી ખાદી રાખવાની કે ભાઈ મિક્સ રાખવાનું, શું રાખવું? ઠંડી આવે ત્યારે ક્યુ રાખવું? ઉનાળો આવે ત્યારે શું? ક્યારે લાગે છે આવા વિકલ્પનો બોજો હોય અને પણતી ક્ષણે ને પડે સાતમા ગુણ સ્થાનમાં પહોંચી જાય? આવા વિકલ્પના બોજામાં તો ગ્રસ્ત દશા છે કે જેને આવી રીતે સુદુપયોગ સાતમું ગુણ સ્થાન જેમ આવે એવું ન આવી શકે. મુનિરાજ જેટલું તો ન જ આવ્યું, એને પુરુષાર્થ કરે તો ઓછું થઈ શકે. પણ આ મુનિદશા એટલે શું? દિવસના હજારો વાર પ્રચુર શ્વસન સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કરી લીધા. અરે એ કોઈ ઓછો પુરુષાર્થ છે? અને આવો પુરુષાર્થ શું આવા વિકલ્પના બોજા હેઠળ થશે? પછી ચાલો હવે પછી ચાલો બધું નક્કી થઈ ગયું, આવું રાખવાનું, આવું પછી શું? પછી મેલું થાય તો શું કરવું? તો ધોવું છે તો ધોવા માટે શું જોવે? સાબુ પણ જોવે. એ પણ કેવો સાબુ લઈ આવશો? પછી પાણી જોવે, પછી ધોઈને પછી શું કરવું પડે? સૂકવવા માટે તો પાછું શું છે, કંઈ દોરી બાંધવી પડશે, પછી ઉડી ન જાય તો લીપ ભરાવી પડે. શું છે આ? શું બધું શું માઇન્ડ છે? ક્યાં છે વિકલ્પ? શું આ એક બહુ જ જેને યોગ્યતા આપે ને આ સમજાશે, બાકી તો કે આવું તો હોય છું. પંચમારામાં આવા છે અને ખરેખર એકબીજા જેવું છે. એ લોકોએ શરૂઆત કરી ત્યારે અર્ધ પાલકની છૂટ આપી અને અત્યારના તો ક્યાં સુધી પહોંચી એ જાણે. એ લોકો અર્ધ પાલકમાં હતી, અડધો એમ આ રીતે. એની બદલે તો કે એટલું બધું પોતે તો ઉશ્કી ન શકે એટલે ક્યાંય વિપરીતતામાં કોઈ માટે નથી. પણ આ એક જીનના નામે પણ કેવી વિપરીતતા ચાલે છે. એક કુગુરુ, એ તો એક ગુરુ અને કુગુરુ. જો આમાં મોક્ષ માર્ગમાં બે લીધું કે ક્યાંય કુગુરુમાં ફસાતો નહીં અને સાચા ગુરુને ગોતી લે એ માટે. એવી જ રીતે શાસ્ત્ર અને કુશાસ્ત્ર આમાં ઘણા પ્રશ્નો કરે. ગુરુ કુગુરુમાં કરે, દેવ કુગુરુમાં. અમારી એટલી બુદ્ધિ ન હોય તો અમારે શું કરવું? તો કોકના ઉપર તો વિશ્વાસ રાખે તો ક્યાંથી ન હોય તો શું કરીએ? પણ અમારે બહારમાં કોઈ દેવો નથી કરતો ને. જ્યાં તો તમે તારે આપો હું જયારે ઠરે હું બધું મને ખબર પડે જ બધી, સાચું ખોટું કયો, દુકાન સારી કઈ નથી, બધું મને ત્યાં તારો પ્રયોગ કરે છે. તો અહીંયા કેમ? અને આના માટે કોઈ બહુ મુશ્કેલ નથી. હા, તું એમનું લક્ષણ જાણી લેજે. દેવનું લક્ષણ શું છે, ગુરુનું લક્ષણ શું છે, શાસ્ત્રનું લક્ષણ શું છે. તો શું છે શાસ્ત્રનું લક્ષણ? અનેકાન મુદ્રિત વિતરાગતા પોષક. જેમ દેવની આપણે લક્ષણ વ્યાખ્યા કરી, શું કરી? સર્વજ્ઞ વિતરાગ છે. પછી તો દેશી હોય તો સારી એક્સેસ છે, અથવા જે આપ્ત છે, વિશ્વસનીય છે. અને વિશ્વસનીય હંમેશા નિયમ સારમાં એમ લખ્યું છે. આપ્ત એટલે શું છે? શંકા આદિ દોષોથી રહી. અને એ જ વિશ્વસનીય, જેના ઉપર હજી ડાઉટ રાખી એના પર વિશ્વાસ શું મૂકી શકતી. અને એ રીતે મોહથી રહી શકે, શંકા આદિ દોષોથી રહી છે, માટે વિશ્વાસ પાત્ર છે, માટે આટલું તો સમજી લેજે. જે વિતરાગ સર્વજ્ઞ છે એ દેવ છે, અને જે સુધોપયોગી છે, જેને સુધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કર્યું. બાહ્યાંતર નિરગ્રહ, અન્ય કારણે અન્ય કશું, આ એ મુનિનું ગુરુનું લક્ષણ છે. અને શાસ્ત્ર અનેકાન સ્યાદ્વારથી જેની કથન શૈલી અને વિતરાગતા પોષક છે. એટલા લક્ષણથી નક્કી કરીશ તો કાંઈ ભૂલ નહીં. પણ લક્ષણ જાણવા નથી ને પછી પરીક્ષા કરવા જાય એ તો વિપરીત થાય. તો એ શાસ્ત્ર અને કુશાસ્ત્ર એમાં આવે ને. કપિલાદીએ જે રચેલા પોતાના, અને ઘણાએ તો શું કામ કર્યું? કોની વાણી છે? ભગવાનની વાણી છે, ગણધરની વાણી, ગણધરદેવની વાણી. અને અભિપ્રાય કોનો નાખી દીધો? પોતાનો અભિપ્રાય નાખી દીધો. એમાં સરસ લખ્યું છે, લાંબા કાળા ના ચાલે. કોઈ તો જે સાચા હોય છે એનો નિષેધ પછી કરતા જ હોય છે. તો અહીંયા શાસ્ત્ર કુશાસ્ત્ર આમ કરીને આપણને વિવેક જ્ઞાન કરાવે છે. કોઈના પ્રત્યે દ્વેષ નહીં, જ્યાં રાગની મનાય છે ત્યાં દ્વેષ કરવાનો તો પ્રશ્ન નથી. પણ આ તું વિવેક જ્ઞાન કરજે. જો પહેલું આખું સેનાથી આખી શરૂઆત કરી, જૈન ધર્મથી, પછી આખી સેને લીધી દેવશાસ્ત્ર. ભલે પહેલા દેવગુરુ શાસ્ત્ર, પણ આ આ મૂળ પાય. જૈન દર્શનમાં મોક્ષ માર્ગમાં તારે આવું છે તો પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુ કોણ છે અને વિપરીત દેવશાસ્ત્ર ગુરુ કોણ છે એનો તો તને વિવેક જ્ઞાન હોવું જોઈએ. મૂળ પાયો કોઈ કે ના અમારે એવું નહીં, તમારું તત્વ જ્ઞાન સારું છે, બાકી તો અમે બધા ગમે એને માનીએ તો શું માનવું છે? અમે ક્યાં બે કામ મૂકીએ છીએ? તમારું જ્ઞાન ને અમારી ક્રિયા બે નું કામ થઈ જાય. અમારે તમારામાં બહુ સારી
લાગી.
હમ ના ના ના, તમારું જ્ઞાન સાચું છે અમે લેશું અને ક્રિયા અમારી રાખશું, એમાં શું? અમારી ક્રિયામાં કાંઈ ખોટું નથી, કાંઈ અમે પણ ઉપવાસ આદિ વ્રત આદિ કરીએ છીએ, તમારા અમે પૂછીએ એવું અમારા અમારી પૂછે. અરે તારી પાસે ક્રિયા પણ શું છે? વિપરીત અભિપ્રાય સહિતની ક્રિયામાં સમ્યક પણ હશે જ નહીં. ધર્મ થાય છે જ્ઞાન ક્રિયામાં, અને ધર્મ શેમાં માન્યું? જળની ક્રિયામાં, વિભાવની ક્રિયામાં. હવે અભિપ્રાયની તો વિપરીત થશે, ક્યાં કરે? આ રીતે મૂળ પાયામાં ફરી ફરીને એ કોઈ માની લે કે ના તમારું લોજિક બધા અમને આવડે છે, પણ અમે તો અમારા, કારણ કે બીજું પડદ્રવ્ય તો નડતું નથી ને, તે સાચા દેવ શાસ્ત્ર ગુરુ નથી માન્યા, તો એ વાત વાતમાં જ રહેવાની છે, એનાથી કોઈ ફળ મળવાનું નથી. મૂળ પાયો છે ના ના, અમને અમારા દેવ માની, અમે તમારું ન ચાલે. તો એ અહીંયા ત્રણેય આવી ગયા. હવે એનાથી હવે ધર્મ, કુધર્મ અને અધર્મ, આવડે ત્રણ શું આવ્યા? એટલે આમ ભલે જૈનનું નામ આપીને કર્યું હોય તો એ બધા કેવા છે? એ કુધર્મ. બાકી અધર્મ એટલે કે જ્યાં તો હિંસા આદિ હોય એ તો બધું અધર્મ જ છે એમ. આ તો નામ આપી દીધું ને કસાઈની મનતા જેવું થોડું કર્યું, પણ અભિપ્રાયની જ આખી વિપરીતતા છે, તો એ કુધર્મ. એટલે આ રીતે ત્રણ ધર્મ, સાચો સુધર્મ, કુધર્મ અને અધર્મ. તો એ ધર્મની સામે આ બે વિપરીત છે. એ તો સાવ શું છે? સાવ અધર્મ. એટલે કઈ કેવા જેવું જ નથી, તેમાં કઈ હોય જ નહીં એમ. ઓલું જેમ આવે ને સત્યાર્થ, પછી એમાં અતિચાર અને અનાચાર, એમ અહીંયા કુધર્મ આદિ છે. નામ આપ્યું ભગવાન જૈનનું એવું પણ, પણ મૂળ એમાં અભિપ્રાય ખરેખર તો એ બધા અન્ય મત જ જેવા છે. અડમજીનું આ તો એક આવી રીતે, પણ તું જૈનના નામે ઠગાતો નહીં. એમાં પણ જો રાગની મુખ્યતા આપીને રાગથી ધર્મ થાય, શરીરની ક્રિયાથી થાય, તો એ તો બધા કેવા છે? કુધર્મ છે, અન્ય મત જ જેવા છે. છતાં અહીંયા ત્રણ કરીને વિશેષતાથી એ દેખાડ્યો. જેમ ઓલું કે ને ડુપ્લિકેટ કરે ને એટલે તો ફસાતો નહીં, ઓલું તો ઊંધી એટલે સાવ ઊંધી જ હોય, તો આ તો ડુપ્લિકેટ કરીને પણ એમાં ફસાતો નહીં. તો ધર્મ, કુધર્મ, અધર્મ, આવું બધું આ તો ઘણો બોજો કર્યો અમાન માટે. અમને એમ કે મોક્ષ માર્ગમાં તો આનંદ હોય, રમતા રમતા હોય, આમ જેને કે કેલી કરતા કરતા ને. અને એના માટે બીજો એક શબ્દ આવે, લીલા માત્રમાં. તો આ તો કેટલું બધું જાણવું અમારે, જીન મત જાણવો, પછી જીનેન્દ્ર દેવ, સાચા દેવ, કુદેવ, જીનવાણી, કુજ શાસ્ત્ર, ગુરુ, કુગુરુ, પાછું ધર્મ, કુધર્મ, અધર્મ, કેટલું બધું આપણું છે. અરે તું એક ની અસ્થિ લઈને બધામાં આવી જશે. એનું જીનેન્દ્ર દેવ કેવા છે, અસ્થિ રૂપે લઈ લે તો બધા એમાં આવી જશે. આ તો વિસ્તારથી કરાવે છે, એટલે માટે ધર્મ, કુધર્મ અને અધર્મ. પછી હે ઉપાધે, આ હવે ખાસ વધારે ઓલું તો થોડુંક બાયથી કર્યું, હવે અભ્યાસમાં આવી ગયો. શાસ્ત્રના અભ્યાસમાં અથવા જીનવાણી શ્રવણમાં એમાં હવે શું કરવું? હે ઉપાધે, જે આપણને ન ગમે તે હે, અને જે ગમે એ ઉપાધે. ફરીથી ફરીથી ફરી ધીરે ધીરે ઉપાધે આપણે કોને કરીએ? ગમતા ને કે અણગમતા? આપણે બોલાવીએ, શા કરીએ, આમ બધું કોને? પૈસાને સાચવી રાખીએ, વધારીએ, એ બધું ક્યારે કરીએ? ફરીથી એવું નહીં, અજ્ઞાન વજ્ઞાન નહીં. પેલા હે ઉપાધે એટલે શું? ના ગમે તે હે, અને ગમતા હોય. સારી વાત છે, એમ જ કરજે, એમ જ કરજે. રાગાદી ભાવ તું ગમતા રાખે, પણ આકુળતાનું વેદન છે. હવે અણગમતા કરી લેજે, કોણે ના પાડે? અણગમતાને હે કરજે, પણ અણગમતા કેવી રીતે નક્કી કરીશ? તમે ક્યાંય ના ગમે તે નક્કી કેવી રીતે કરીશ? માથું દુખે છે એટલે ક્યાંય નથી ગમતું, એટલે ભાઈ મારું માનતા નથી એટલે એમ નથી. વેદન ઉપરથી નક્કી કરજે. તો જ્યાં અનાકુરતાનું વેદન થાય એ ઉપાધે છે, અને જ્યાં આકુરતાનું વેદન છે એ રીતે હે છે. એક વેદનથી આશ્રયભૂત માટે હે ઉપાધે જુદું છે, કે જેનો આશ્રય કરવાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ થાય. વેદન બદલે એટલે પોતાના પ્રયોજનની સિદ્ધિ થાય, એ કેવું છે? ઉપાદેય, બાકીના જેનો આશ્રય છૂટે. અને એના માટે સરસ છે 50 થી 55 ગાથા શું શબ્દ. પૂતગલ દ્રવના પરિણામ છે ને એ રીતે કોને છે 29 બોલમાં પણ કેમ એમાં કેવી રીતે આપ્યું અનુભૂતિથી ભિન્ન છે એ બધા પૂતગલ દ્રવના પરિણામમાં હોવાથી અનુભૂતિથી કે મારા વેદનમાં જે ન આવે એ બધા મારા માટે એ રીતે શું છે હેય છે હેય છે. નિયમસારમાં પણ 38 ગાથા ને જીવાદિ સાત તત્વનો સમૂહ ખરેખર ઉપાદી નથી. કુંદકુન આચાર્ય હે માપા યાદ એટલે હે ને નાસ્તિક એકબીજી રીતે ખરેખર ઉપા અને સરસ એ રીતે શબ્દ ખરેખર ઉપાદી નથી એટલે એમાં એ છે ને ટીકા માળતે વ્યાખ્યા જીવાદિ સાત તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદી નથી. તો ખરેખર ઉપાદેય નથી એમ કેમ
લીધું?
કોઈ અપેક્ષા એ આશરો સંવર અને સંવર ની અને મોક્ષ ને તું વેદન માટે ઉપાદેય માનતો તું બરોબર, પણ આશ્રયભૂત માટે એટલે ખરેખર તું એ સંવર ની મોક્ષ ને વેદન માટે પ્રગટ કરવા માટે તું ઉપાદેય કહેતો તો અમને વાંધો નથી, પણ ખરેખર ખરેખર એટલે આશ્રયભૂત અવલંબન લેવા માટે આધાર લેવા માટે એ ખરેખર ઉપાદેય નથી. તો અહીંયા ફરીથી હે અને ઉપાદેય ફરીથી હે એ કેવું સૂચક છે? રાગનું કે દ્વેષનું? ઉપેક્ષા. હે એટલે તિરસ્કાર કરીને દ્વેષ કરો એના માટે નથી. હે હે બીજી એક અપેક્ષા લઈએ હે કોણ હોય છે કોણ હોય શકે કોણ છે એમને કોણ હોય શકે જે નાશવાન હશે એ ધ્યેય હશે. કારણ કે પોતે જ નાશ પામે એનો તમે આશ્રય, અહીંયા આશ્રય માટેની વાત છે પ્રગટ માટેની વાત નહીં. એટલે કારણ કે પોતે જ નાશવાન હોય એનો કોઈ આશ્રય લઈ શકે? તો જે એ રીતે આશ્રયભૂતના જે હે ઉપાધિની વાત કરીએ તો જે કોઈ નાશવાન છે બધા કેવા છે હે છે. એ જે રીતે કહે જે સાપેક્ષ હશે એ હે છે. જે કોઈ લોન લઈને જ પોતાનું ચલાવે છે એની પાસે આપણે લોન લેવા જશું, અથવા જે ભિખારી થઈને બેઠો છે એને પાસે લોન લેવા પડશે. તો આખા એ શૈલીથી એ બધા હેયના પણ પ્રકાર. અને એ રીતે જો વિચાર કરીએ જગતની અંદર આમ ખરેખર આખું જગત કેવું છે હે ઉપાદેય તો નહીં છે, તો પછી હે ઉપાદેય નથી. હે ઉપાદેય છે જ નહીં, ખાલી જ્ઞેય છે જગતમાં હોય આવી. ખરેખર વિચાર કરીએ ને આખું જગત જ્ઞેય જ છે. એક હે રૂપ નહીં છે, એક ઉપાદેય રૂપ, બાકી જ્ઞેય જ છે. કારણ કે પ્રમેય તો ગુણ કોના માં તો આખું એટલે જગત એટલે હું પોતે થઈ આખું જગત ખરેખર શું છે નહીં છે. પછી એમાં તો એ રીતે કે મને માટે વેદન માટે નથી, આશ્રય કરવા માટે નથી, માટે એ હેય રૂપ આશ્રય કરીને. બાકી તો એ નહીં કોઈ દી હેય ઉપાધિ ન હોય પણ આ તો એ અપેક્ષા. બાકી આખું જગત તો નહીં જ છે. તો હે જ એટલે નીચે છે છોડવા યોગ્ય. છોડવા યોગ્ય એટલે કે આશ્રય કરવા યોગ્ય નથી અને પ્રગટ કરવા યોગ્ય પણ નથી. અહીંયા હે એટલે છોડવા યોગ્યનો અર્થ બે રીતે લઈને, છોડવા યોગ્ય એટલે કે આશ્રય લેવા યોગ્ય પણ નથી અને એ પ્રગટ કરવા યોગ્ય પણ નથી, અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય છે, આશ્રય અવલંબન લેવા માટે પણ છે અને વેદન માટે પણ એ પ્રગટ કરવા યોગ્ય. આવું આ રીતે આ શું કર્યું ફરીથી આ અમને ભાગસેનજી આખું અત્યારના હવે આ વિષય લીધો કેવી રીતે કે શાસ્ત્ર પ્રમાણે તત્વ નિર્ણયની જે વાત કરી તો હવે કે શાસ્ત્રમાં આવતું જાણજે હે ઉપાધિ કોણ છે. શાસ્ત્ર માટે તો સાચા દેવ શાસ્ત્ર ગુરુ એ બધું તો એના માટે જાણજે, હવે એનો અભ્યાસ કરવામાં આવો તારો વિવેકજ્ઞાન ચાલુ રાખજે. કેવું રાખજે? હે ઉપાદેશ, દર એક એક વાક્ય કઈ નાની એમ કહેવાનો જાય, જેમ કે આ નિશ્ચયનું કથન છે, આ વ્યવહારનું કથન છે, આ હે માટેનું છે, આ આશ્રય માટેનું ઉપાદેયનું છે. એટલું તો હવે તારે જાણવું, જવાબદારી તારી પણ છે કે હે અને ઉપાદેય કોણ છે. તો હે એટલે છોડવા યોગ, છોડવા યોગ એટલે આશ્રય કરવા યોગ તો નથી એક, અને બીજા કેવા છે પ્રગટ કરવા યોગ. તો કોણ આશ્રય કરવા યોગ્ય નથી માટે હે છે કે નાશવાન જે છે, જે સાપેક્ષ છે, એ બધા કેવા છે આશ્રય કરવા યોગ્ય નહીં હોવાથી એ અપેક્ષા નહી. અને વેદન માટેના કે જે આકૃતાનું વેદન કરાવે એ બધા કેવા છે એ વેદન અપેક્ષાના એ છે. અને એ રીતે આદરવા યોગ્ય, અને એ રીતે વિચાર કરીએ તો બીજી રીતે લઈએ, મુખ્યત્વે ઉપાધે અહીંયા અમલ લઈએ ને, અને ગૌણ તે કારણ કે એનું લક્ષ્ય કરવા જેવું નથી, એને બીજા પ્રગટ કરે ને. તો એ રીતે જે ઓલામાં મુખ્યત્વે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર, અહીંયા મુખ્યત્વે ઉપાધે અને ગૌણ તે હે. તો એ રીતે આગળ પછી એનાથી આગળ તત્વ, અતત્વ અને કુતત્વ, પાછામાં ત્રણ આવી ગયો. તત્વ એટલે તો સાચા તત્વનો આમ અર્થ શું થાય? તે પણ એટલે આમ કઈ તે પણાનો ભાવ, તેનો તે આમ તો સંધિ છૂટી પાડીએ એટલે તત્, તત્ અને ત્વ એમાં ઓલું છે અડધો પણ છે, એટલે ખાસ તો ઓલામાં તત્, તત એટલે તે અને ત્વ એટલે પણ, એટલે તેનો ભાવ, તેનો તે આશ્રવનો આશ્રવરૂપ ભાવ એનું તત્વ છે. તત્વ બધું છે એમ ન સમજ, ખાલી જીવ તત્વ જ હોય, પર્યાય ન હોય તો એમ નહીં. પર્યાયનું પણ પર્યાય પણ આનો, આશ્રવનું પણ આશ્રવ પણ આનો ભાવ, આ એનું નામ તત્વ કહેવાય. તો એ રીતે તત્વ શું છે? તો તત્વ જગતમાં કેટલા હોઈ શકે, કેટલા હોઈ શકે એ તો અહીંયા લખ્યું એટલે હોય, પણ કેવી રીતે સાત નક્કી થાય? ના, આપણે જાતીય લઈએ, બાકી તો આનંદ તત્વ છે. એમ જાતીય જે છ લઈએ અને સંખ્યા આનંદ, એમ તત્વ
કેટલો
આપણે કેવી રીતે એમ કેમ કેવી રીતે નક્કી કર્યું? તો અરે એવું બધું તમે અહીંયા એસ્ટાબ્લિશ કરેલું, પણ આમ કઈ ન્યાયથી કે ભાઈ તત્વ કોણ હોઈ શકે? તત્વ એટલે બે રીતે તો હશે જ, એક ચેતન રૂપ અને એક અચેતન. હવે એનો વિસ્તાર હજી જો કરવો હોય તો એમાંથી શુદ્ધરૂપ અને અશુદ્ધરૂપ પર્યાય, બસ આ લઈ લે બધું થઈ ગયું. અશુદ્ધરૂપ પર્યાય, તો અશુદ્ધરૂપ પર્યાય છે એના કારણ અને એનું સ્વરૂપ બે આશ્રવ અને બંધ, અને શુદ્ધપણામાં એના અકારણ સંબંધિત કારણ શરૂઆત વૃદ્ધિ અને નિપુણ, આ રીતે બધાય તત્વો. આ સિવાય જગતમાં બીજું શું હોય? જેમ જગતમાં દ્રવગુણ પર્યાય સિવાય બીજું શું છે? ઉત્પાદ હોય દ્રવ્ય એ સિવાય શું છે? એમાં સાત તત્વો સિવાય બીજું શું? તે પણ દુઃખની પર્યાયમાં પણ છે, સુખપણાની પણ પરી. ખાલી પદાર્થથી લો તો બે જીવ અને અજીવ, તો આ રીતે એ તત્વો પણ યથાર્થપણે સમજવા જોઈએ. પછી અતત્વ, અતત્વ એટલે નાસ્તિક જે માને કઈ છે જ નહીં, એ અતત્વ. જગતમાં કઈ છે જ નહીં, શૂન્યતા છે, આ છે ને બધું એ તારી માયા છે. હા સરસ, તો માયા પણ સિદ્ધ થઈ કે નહીં? તો જગતમાં શૂન્ય છે એવું ક્યાં થયું? હૃદય સરસ એ રીતે લીધા. યામાં, યામાં એટલે લો, યામાં, યામાં એટલે કાંઈ જ નથી, માં એટલે નથી યા. તો તમે માનો કે એનું વિપરીત છે માયા, ખરો? કેવું છે જગત? આમ કેવું સારું લાગે બધા મારના મંડે, આખું જગત શું છે? યામાં, યામાં એટલે શૂન્ય છે, એટલે યામાં કાંઈ નથી તમને લાગે છે ને, બસ એ અમે કહે છે. એનાથી વિપરીત યામાનું વિપરીત શું થાય? માયા છે. કેટલી સરળ સામે સિદ્ધ કરી દીધું. એ તો બધા કેવા છે અતત્વ, જેમાં તો કઈ છે જ નહીં, સત્યતાનું કઈ પણ નથી. કુતત્વ, કુતત્વ એટલે જેવું વસ્તુ સ્વરૂપ છે એનાથી વિપરીત માને, જેને એની ભૂલો કે ને સાતત્વ સંબંધીની ભૂલો. સરસ છે એમાં. આશ્રમ દુઃખ કારક નહીને અને એમાં પ્રીતિ કરે છે પોતે, અને સંવરિત કેવા છે, આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકું કષ્ટ. આ આખી કુતત્વ કે વિપરીતતા, જેનું જેવું સ્વરૂપ છે એવું માનતા નથી. એટલે તત્વ તો તત્વ રૂપે છે, આ તો આપણું અભિપ્રાય માગતું છે એમ. તત્વ તો તત્વ રહે. ઘણી વાર આપણે કે ને મોક્ષ તત્વની ભૂલ હોય ને, મોક્ષ તત્વમાં એની ભૂલ હોય કે મોક્ષ તત્વ સંબંધી આપણે કરેલી, અજ્ઞાનીએ કરેલી ભૂલ. મોક્ષ તત્વમાં વળી ભૂલ ક્યાંથી આવી ગઈ? મોક્ષ તત્વમાં નથી, મોક્ષ તત્વ સંબંધીની આપણે કરેલી ભૂલ છે. તો આ રીતે જેવું તત્વ, તત્વ તે પણ આ બહુ શીખવા જેવું છે. તત્વ, તત્વ એટલે શું? જે જે પદાર્થ કે જે જે ભાવ હોય એનું તે પણ શીખી જશે, ભૂલ નહીં થાય. જેમ એનો સ્વભાવ ગોતિકાળ છે, એનું લક્ષણ ગોતિકાળ છે, એવી જ રીતે એનું શું છે, ભાવ પણ, તે પણ, તત્વ પણ, તેના મૂળ હોવા પણ, તત્વ ગોતિકાળ. એ રીતે એમાં આ બધાના, આ કેવા છે, આ બધા મોક્ષ માર્ગના પ્રયોજનભૂત રકમ છે. એનું તું યથાર્થ જ્ઞાન કરજે કે તત્વ કોને કહેવાય, અતત્વ કોને કહેવાય ને કુતત્વ કોને, એનો વિસ્તાર પછી.
ભગવાન જય હો. સમય સારી દ્રાક્ષાની જીનવાણી.